Sabres.
On demand. Follow Sabres Radio on Twitter and Facebook now.
વીકેન્ડ ગુજરાતી ઉત્સવના રવિવારના કાર્યક્રમમાં આપ દરેકનું હાર્દિક અને ઉષ્માભર્યું સ્વાગત. અને અત્યારે સમય થયો છે યુકેના સમય મુજબ બરાબર 2:15 આપ મારો સાથ આપી રહ્યા છો. અને મેં આપને કહ્યું હતું તે પ્રમાણે આજે બે એવા વ્યક્તિત્વો સાથે વાત કરવી છે કે જેમણે સંગીતને બહુ જ મોટું એવું વરદાન આપ્યું છે. તેમની જે ગણનાપાત્ર સિદ્ધિઓ છે તે વિશે શું વાત કરવી, કદાચ સૂર્યને દીવો દેખાડવા જેવી એ વાત થઈ જાય. 3 દાયકાઓ સુધીનો તેમનો જે સંગીતનો એક સાથ રહ્યો છે અદભુત, અને તેમણે જે સંગીત આપ્યું છે તે આપણા માટે અલભ્ય બન્યું છે. આપણે એમ કહી શકીએ કે આ જે ભાઈઓ બંનેનો આપે હમણાં અવાજ સાંભળ્યો, શ્યામલ અને સૌમિલ મુનશી. જી હા, મુનશી નામ સૌથી પહેલા જયારે સાંભળ્યું ત્યારે એક જ નામ મગજ ઉપર હતું, અને એ હતું કનૈયાલાલ માણેકલાલ મુનશી, કમા મુનશી. અને હવે પછીના જે મુનશી આવ્યા એમાં શ્યામલ અને સૌમિલ મુનશી એક એવા ચમકતા સિતારા બન્યા છે ગુજરાતી સંગીતમાં કે તેમને માટે એમ કહેવું પડે કે જયારે પણ ગુજરાતી ભાષાનો ઇતિહાસ લખાશે ત્યારે આ બંને ભાઈઓના યોગદાન વગર એ ઇતિહાસ અધૂરો ગણાશે. તો આજે આપણા દરેકના સૌભાગ્ય છે કે આપણી સાથે જોડાઈ રહ્યા છે સંગીત જગતના એ મ્યુઝિકલ ડ્યુઓ, મહાન એવા કલાકાર સંગીતકાર બંને ભાઈઓ શ્યામલ તથા સૌમિલ મુનશી. નમસ્તે શ્યામલભાઈ. નમસ્તે સૌમિલભાઈ. અમે એકદમ ખુશાલ છીએ. થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ કે આપ આટલા વ્યસ્ત છો અને છતાં પણ અમારી સાથે આજે વાતચીત કરવા માટે ઉપસ્થિત થયા છો. અમારા આનંદની કોઈ સીમા નથી.
અમને પણ બહુ ખુશી છે કે તમારી સાથે અને તમારા થકી ઘણા બધા ભાવકો સાથે વાતો થશે આજે.
જી જી બિલકુલ, કારણ કે આપણો આ જે કાર્યક્રમ છે એ સમગ્ર વિશ્વમાં ઓનલાઈન જઈ રહ્યો છે, એટલે માત્ર યુકે નહીં પણ વિશ્વભરના આપણા જે શ્રોતા ભાઈઓ અને બહેનો છે તે આજે આપણી વાતચીતને સાંભળી રહ્યા છે. તો ફરીથી અત્યંત આભાર આપ બંને ભાઈઓનો કે અમારી સાથે અહીંયા જોડાયા. અને એક વાત યાદ આવે છે, આપ 2007-08 હું માનું છું કે લેસ્ટરમાં આવ્યા હતા, અને 2009 માફ કરજો હાજી, અને એક અદભુત કાર્યક્રમ આપે રજૂ કર્યો હતો. ત્યારના સંસ્મરણો હજી પણ યાદ છે. તો આપ બંને ભાઈઓ સાથે ઘણી બધી વાતચીત કરવી છે. સૌથી પહેલા તો કે આપનું જે આ સંગીત પ્રત્યેનું જે પ્રયાણ હતું એ કઈ રીતે સાકાર બન્યું, કઈ રીતે? કારણ કે ઘણી વખત અમને ભાવકોને બહુ જાણવાની ઈચ્છા હોય કે કોઈ વ્યક્તિ કદાચ આ મુકામ પર પહોંચ્યો હોય તો એની શરૂઆત, એના મૂળ ક્યાંથી રોપાયા હતા?
બાળપણથી જ અમને સંગીતનો શોખ હતો અને અમારી સ્કૂલમાં એ શોખ એકદમ પાંગર્યો, વિકસ્યો. મમ્મી પપ્પાએ પણ અમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું.
જી.
અને એમ 1980 અમે પહેલો મોરપીચ કાર્યક્રમ કર્યો.
જી જી.
અને વિધિવત એક રિસ્પોન્સિબલ એક કલાકાર તરીકે, એક જવાબદાર કલાકાર તરીકે અમે એ રંગમંચ પર પદાર્પણ કર્યું.
જી જી.
અને ત્યારબાદ શ્યામલ તો ડોક્ટર ભણતો હતો, હું પણ જોબ કરતો હતો, આરતી પણ માઇક્રોબાયોલોજી નો અભ્યાસ કરતી હતી.
જી.
પણ આમ સંગીત કારકિર્દી બનશે અને આવા કાર્યક્રમો કરીશું એવું વિચાર્યું નથી, પણ ધીરે ધીરે એક એડી પાંગરતી ગઈ.
જી જી.
અને અમે લોકોએ થીમ બેઝ કાર્યક્રમ પહેલો મોરપીચ કર્યો, પછી મોસમ તારી યાદની કરીને કાર્યક્રમ કર્યો જેમાં રિલેશનશીપ ઉપર અમે કામ કર્યું.
જી જી.
હોળી વખતે હોળીના ગીતોનો એક કાર્યક્રમ કર્યો અને આ બધું અમે કરતા ગયા. લગ્ન ગીતો, ગરબા, સંગીતના કાર્યક્રમો.
જી.
તો પછી એવું થયું કે આ બધું ડોક્યુમેન્ટ પણ કરીએ, એટલે પછી બાળ ગીતોની સીડી કેસેટનું નિર્માણ કર્યું.
જી જી.
પછી થયું કે બાળકો માટે શું કરવા,
મેઘધનુષ. જી બિલકુલ. જી જી.
તો મેઘધનુષ એ પહેલું અમારું બાળકો માટેનું ઓડિયો આલ્બમ હતું. ત્યારબાદ અમે વિચાર કર્યો કે બધા જ એજ ગ્રુપ માટે એક શૂન્ય અવકાશ દેખાતો હતો. તો અમને થયું કે બાળકો માટે, યુવાનો માટે, વડીલો માટે, કાવ્ય રસિકો માટે
કંઈક
થવું જોઈએ.
બિલકુલ.
તો મેં આમ ચંચલ, શીતલ, નિર્મલ, કોમલ એવી ચાર શ્રેણી થકી અમારા સંગીત નિર્માણને જોડી દીધું.
અરે વાહ.
અને આમ સમય સાથે, વય સાથે લય મિલાવતું સંગીત એનું નિર્માણ શરૂ.
બિલકુલ બિલકુલ.
અને પછી વિવિધ વિષય વસ્તુ પર આધારિત થીમ બેઝ કાર્યક્રમો
જી
શરૂ કર્યા. વર્ષ સેતુ હા જી, એ હાલ પણ અમે એમાં સક્રિય છે.
બિલકુલ,
100મો પ્રોગ્રામ નજીકના ભવિષ્યમાં
લિસનર ફોરમ છે, જે 18 વર્ષથી અમે દર 2 મહિને
જી
એમાં એક થીમ બેઝ પ્રોગ્રામ ક્રિએટ કરીએ
છીએ જી,
શ્રોતાઓને બતાવીએ છીએ.
બિલકુલ બિલકુલ. હવે તુષાર શુક્લ સાથે મારી વાતચીત હતી થોડા મહિનાઓ પહેલા, તો એમણે મોરપી છે અને એમના જીવનને લગતા ઘણા પ્રસંગોની વાત કરી હતી ત્યારે પણ, અને ખૂબ જ આનંદ થયો હતો ત્યારે. તો આપ બંને ભાઈઓએ જે સાથે પદાર્પણ કર્યું, આપની અલગ અલગ કારકિર્દી રહી. શ્યામલભાઈ, આપ તો પ્લાસ્ટિક સર્જન છો, અને સૌમિલભાઈની પણ પોતાની એક અલગ કારકિર્દી, આરતીબેન મુનશી પણ અલગ અલગ રીતે એક આખો સુંદર મેળાપ થયો. પણ આજે જ્યારે આપ સંગીત તરફ વળી રહ્યા હતા ત્યારે એ જે સમયગાળો હતો એ ગાળો કયો હતો? કારણ કે ત્યારે ઘણી બધી ઇન્ફ્લુઅન્સીસ હતી આપણા ઉપર, કદાચ ગુજરાતી સંગીત એટલું સંભળાતું નહોતું, અત્યારે વધારે એ ચેતના જાગૃત થઈ છે, પણ એ સમયગાળો આપને માટે કેવો રહ્યો જ્યારે આપ સંગીતનું? જી
જી હા
જી,
અમે જયારે, મેં કહ્યું ને પહેલું તો તમે પ્રશ્ન બહુ વેલિડ કર્યો કે અમારા જે રૂટ છે ફાઉન્ડેશન
જી,
એમાં ઈશ્વરદત્ત તો શક્તિ હોય તો જ આગળ વધે
જી જી,
અને એને પછી અમને સ્કૂલ અને ઘરનું વાતાવરણ થી અમને બહુ બધા મૂળ અમારા બહુ સ્ટ્રોંગ છે, ફાઉન્ડેશન જે આપણે કહીએ
જી જી.
અને પછી તમારી વાત સાચી છે, શરૂઆતમાં છે ને સુગમ સંગીત ને બધાની પ્રવૃત્તિ અમે જયારે નાના હતા સાંભળવા જતા હતા ત્યારે આટલી બધી ખુલીને કોમર્શિયલ બેઝ પર બી નહોતી થતી, આટલા બધા લોકો એમાં આવતા નહોતા શ્રોતાઓ, પણ ઘરમાં બેઠક થાય ને 75-100 રસિકો ભેગા થાય અને એમાં બધી અમુક રચનાઓ ગવાય છે, એકદમ મર્યાદિત શ્રોતા વર્ગ પૂરતી એ લોકો માણી શકતા હતા,
કારણ
કે એ એકદમ ઘણી વાર ઉચ્ચ કક્ષાનું સાહિત્ય, ઉચ્ચ કક્ષાનું સંગીત ને એમાં એ થોડું ફરતું રહેતું હતું. અને અમે બી શરૂઆતમાં એ રીતે બેઠકો બધી ઘણી કરીને ઘણું બધું શીખ્યા એમાંથી, પણ પછી એવું લાગ્યું કે કોઈ પણ કલાનું ક્ષેત્ર અથવા એમાં સર્જકતા સતત ચાલતી રહેવી જોઈએ, રિસાયકલિંગ થાય તો એ આગળ ના આવી શકે. અને બીજું કે એમાં જે ભાવકો જોડાય એની સંખ્યા, એનો વ્યાપ સતત વધતો રહેવો જોઈએ, નવા નવા શ્રોતાઓ ઉમેરાતા જવા જોઈએ, યંગસ્ટર્સ પણ આવવા જોઈએ, અને જે લોકોને માત્ર સાહિત્ય અને સંગીતમાં રસ નથી તેમ છતાં એમને સંગીતમાંથી આનંદ મેળવવો છે એવા શ્રોતાઓ પણ કમ્ફર્ટેબલી તમારી સામે બેસીને એન્જોય કરે એવું મ્યુઝિક, એવા સ્વરાંકનો, એવા ગીતો અને બધું રચાવવું જોઈએ, તો આ વસ્તુ નો વ્યાપ વધશે ને માસ સુધી પહોંચશે.
બિલકુલ
લાગ્યા કર્યું.
બિલકુલ.
એટલે અમે જે રિસાયકલ થતા હતા ગીતો એમાંથી આ સંગીતને બહાર લાવવા માટે અમે બહુ જ સભાનતાપૂર્વક મારે લખવાનું મેં ચાલુ કર્યું,
તો
પ્રમાણે મેં ઘણા ગઝલો ગીતો
બિલકુલ
પ્રોગ્રામ
અને
શ્રોતા અને સમજીને શ્રોતા માટે થીમ પર બધા ગીતો લખવાનું શરૂ કર્યું, અને સાહિત્યમાં જે નવા કવિઓ છે, નવી અભિવ્યક્તિઓ છે, જે લોકો એવું લખે છે કે જેને શ્રોતાઓ સરળતાથી સમજી શકે ને માણી શકે, આપણી રોજિંદી સંવેદનાને જે સ્પર્શતા હોય એવી રચનાઓ અમે શોધીને કોમ્પોઝ કરીને લોકોની વચ્ચે લાવતા રહ્યા, અને એક એવું જવાબદારપૂર્વક શ્રોતા મંડળ તૈયાર, વર્તુળ તૈયાર કર્યું કે અમે કમિટેડ રહીએ કે દર 2 મહિને આપણે થીમ પર કાર્યક્રમ તૈયાર
કરવાનો,
એટલે દર 2 મહિને રિસર્ચ થાય એ થીમ પર શું શું લખાયું છે, શું લખી શકાય એમ છે, અને આમ કરીને અમે બધું ભંડોળ અમારું વધારતા ગયા અને આ શ્રોતાઓને પણ એમાં જોડાતા ગયા, એટલે અમારે એ રીતે વળાંક.
જી જી, અદભુત આપે બહુ વાત કરી કે જો લોકભોગ્ય સંગીત બનાવવું હોય તો લોકોને સમજાય એવું લખવું ઘણું બધું જરૂરી હોય છે, અને એટલે શું એ જ કારણ હતું કે આપે જે કોઈ પણ પસંદગીઓ કરી આપના ગીતોની એમાં એ એક સરળતા હતી, એટલા માટે એ વધારે આપને પસંદ આવ્યું, કે એની પાછળનું કોઈ બીજું પણ કારણ હતું? કારણ કે આપે વાત કરી ઘણા બધા કવિઓ, જે નવા કવિઓ પણ આવ્યા અને બહુ જ સુંદર એમનું કાવ્ય સર્જન રહ્યું છે, અંકિત ત્રિવેદી, તુષાર શુક્લ છે, મુકેશ જોશીના સ્વરાંકનો વગેરે, તો આ બધા કવિઓએ કદાચ કંઈક એવું અઘરું પણ લખ્યું હશે, પણ શું આપે હંમેશા એવું જોવાનો પ્રયત્ન કર્યો કે માત્ર જે લોકોને સમજાય એમના દિલ સુધી પહોંચે એને જ આપણે એની જ રચના કરવી?
આખી આ પ્રોસેસમાં અમે એક વાત શીખ્યા કે જે કવિએ જે રચના, જે કૃતિની રચના કરી છે તો એને ઈશ્વરદત્ત એને એની મળી છે પ્રેરણા, અને એનું કવિ કર્મ એને એના પોતાના ટાઈમ પ્રમાણે, કોઈ 2 દિવસમાં એ લખ્યું અને કોઈએ એને માટે લખવા માટે કેટલાક
લાંબો સમય. જી જી બિલકુલ.
સ્વરકાર એને કમ્પોઝ કર્યું હોય,
જી,
એના માટેનો તાલ, એના માટેના કોમ્બિનેશન વિચાર્યા હોય,
જી,
એ પણ પોતાનો ક્રિએટિવ પોતાનો ટાઈમ લે. ત્યારબાદ ત્રીજા તબક્કે એ કોઈ ગાયક કલાકાર પાસે આવે,
જી,
અને ગાયક પણ પોતાની ઉપજ થી એને થોડો એનો નિખાર આપે,
જી,
નવી અભિવ્યક્તિ આપે.
જી,
આ સ્વતંત્ર ક્રિએટિવ વાત છે, અને એને માટેનો સમય અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે લીધો હોય. આ ગીત જયારે શ્રોતા સાંભળે
ત્યારે
5 કે 7 મિનિટમાં એ ગીત એને સમજાવવું જોઈએ, એની બારીકાઈ પણ એને ખબર પડી જોઈએ.
આ પ્રોસેસ એને તો સ્પોન્ટેનિયસલી સમજીને રિએક્ટ કરે.
બિલકુલ બિલકુલ.
તો અમે એવી જ કાવ્ય રચનાઓ પસંદ કરી, એવી જ રચનાઓ જો હતી નહીં તો લખી,
જી,
કે આ બધું એ સરળ થઈ જાય.
બિલકુલ.
એટલે જ કદાચ અમારા સ્વરાંકનો આમ તરત લોકો ગણગણી શકે છે.
હાજી.
અને ક્યાંય જો એ હતા નહીં તો થીમ માટે શ્યામલે અથવા અન્ય કવિઓ એને લખ્યા.
જી જી.
અને અમને એવું લાગ્યું છે કે એવું કરવાથી અમારા ઘણા બધા સ્વરાંકનો પહેલી રજૂઆતમાં જ લોકો એને વન્સ મોર થી વધારે.
બિલકુલ બિલકુલ. જી હા.
તો એક કલાકાર તરીકે અમે પણ આવું સમજતા ગયા. અમારા અમારા જે જગદીશજી છે કે અનુપજી છે, એવા કલાકારો કલ્યાણજીભાઈ સાથે, લક્ષ્મીકાંત તરેલમાં પ્યારેલાલજી જોડે જયારે મુલાકાતો થઈ, દિલીપ ધોળકિયા, તો આ બધા એની સાથેની વાતોમાંથી પણ અમે એવું શીખ્યા.
જી.
અને અમે અમારા અમારા કામની સાથે પણ એવી રીતે જોડી દીધું.
બિલકુલ બિલકુલ. તો આપ અમને કઈ એવું કાવ્ય સંભળાવી શકો જે આપના દિલથી બહુ નજીક હોય, અને આપે આ ભાવને મનમાં રાખી અને એવું કાવ્યની રચના કરી હોય, એને સંગીતબદ્ધ કર્યું હોય, કેવું કોઈ ગીત અમારા શ્રોતાઓને સંભળાવશો તો અમે આભારી થઈશું. જો શક્ય હોય
અમે સ્વર સેતુ લિસનર્સ ફોરમ થકી હવે આ સોમો અત્યારે 99 પ્રોગ્રામ કર્યા.
જી જી.
એટલે એવો એક પણ વિષય નહીં હોય
કે
જેને મેં સ્પર્શ્યા ના હોય. પાણી હોય, પંખી હોય, નારી હોય, સંબંધ હોય, તહેવાર હોય.
જી જી.
એટલા બધા એક આખું લાંબી હોય, આપણો આખો ઇન્ટરવ્યુ એના માટે જ કરવો જોઈએ. કદાચ શ્રોતાઓ જોડે વાત કરવાની મજા આવે.
બિલકુલ બિલકુલ.
બાકી અમારી યુટ્યુબ ને અમારી ફેસબુક ચેનલ છે, આ બધી માહિતી તો હોય છે.
બિલકુલ.
પણ અમે એક કાર્યક્રમ કર્યો હતો, એક વાર્તા વિચાર અને ગીત.
અરે વાહ.
તો એમાં રમેશ પારેખ ની એક કવિતા વાર્તા હતી, એના માટેનું ગીત હતું નહીં.
શ્યામલે
ગીત લખ્યું.
હા.
સુખનું સરનામું.
અરે વાહ.
અને પછી તો અમે આખો સુખના સુખનું સુખને ગુજરાતી ગીતોમાં વણી લઈને એક આખો કાર્યક્રમ જ કર્યો.
એટલે
શ્યામ ઘણી વાર કહે છે કે આપણી પાસે બટન હોય ને પછી કોટ સીવડાવીએ ને એવું.
સાચી વાત છે. બટન
શ્યામલે સુખનું સરનામું એક ગીત ગાયા.
જી જી.
એ હમણાં અમે અપલોડ કર્યું છે.
અચ્છા અચ્છા. જી. અમે આભારી થઈશું જો આપ એક બે એની પંક્તિ. જી જી જી.
સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો, સુખનું સરનામું આપો.
વાહ વાહ. સુખનું સરનામું આપો. અને કેટલું અદભુત આપે લખ્યું છે શ્યામલભાઈ.
શ્યામલે આ ગીત લખ્યું છે.
શ્યામલે
જ લખ્યું છે સુખનું સરનામું. મેં એક પૃચ્છા છે, શોધે છે સુખનું સરનામું. નથી પૂછે છે એને નથી ખબર, એને પૂછે છે એને પણ નથી ખબર. એવું સરનામું તો ભીતર જઈને પામવાનું.
બિલકુલ બિલકુલ.
સરનામું કાર્યક્રમમાં શ્યામલે આ ગીત લખ્યા પછી એક બીજું ગીત કે તમે જોયું કે દ્રષ્ટિ કેળવો તો સુખ ઘણી બધી
જગ્યાએ, જી,
તો એ ગીતે મેં ગાયું હતું, શ્યામલે લખ્યું હતું.
જી.
એ સંભળાવું.
જરૂર જરૂર.
એક રમકડું લઈ મન ગમતું, માના ખોળે હસતું રમતું, મીઠા હાલરડા સાંભળતું, માની સામે જોતું જોતું બાળક ઊંઘી જાય, મને તો સુખ એમાં દેખાય.
વાહ 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 વાહ. ક્યા વાત હે, અદભુત. જી જી. હવે એક જે સવાલ ઓબ્વિયસલી મારા મનમાં આવે છે કે શ્યામલભાઈ આપે જે લખવાનું શરૂ કર્યું, ડોક્ટરીને લખવા સાથે કોઈ એવો કઈ ખાસ સંબંધ બહુ લાગતો નહોતો, પણ આ બધું કઈ રીતે અભિવ્યક્તિ કઈ રીતે શરૂ થઈ?
એનો છે ને બહુ આમ મને એનો જવાબ હું બી ઘણી વાર શોધું છું કે આવું કઈ રીતે થયું.
જી.
પણ આના મૂળમાં તો છે ને ઈશ્વર કૃપા જ એક જાતની
મનાયેલી
હોય છે.
જી.
અને એ ક્યાંથી તમારામાં કોને આપ્યું ને કઈ રીતે આવ્યું એ આપણે શોધી નથી શકતા.
બિલકુલ.
ખાલી એનો આપણે ગ્રેસફુલી આભાર જ માનવાનો.
બિલકુલ બિલકુલ.
પણ મને એવું લાગે છે મારામાં પહેલેથી એક એલિમેન્ટ જે ઈશ્વરે જે આપ્યું છે ને, આ બધી છૂટી છૂટી વાતોને જો ભૂલી જાઉં હું અને બધાને કોઈ એક શબ્દથી વર્ણવું તો એ ક્રિએટિવિટી એ મને આકર્ષે છે. સર્જનાત્મકતા એ મને આકર્ષે છે. કદાચ સર્જિકલ ફિલ્ડમાં મને સૌથી વધારે પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટિક સર્જરી તરફ મારું વલણ.
બિલકુલ બિલકુલ, કારણ કે નવસર્જનની વાત છે.
એ જ રીતે લખવાનું, સ્વરાંકન કરવાનું, ગાવાનું ને ઉપરાંત ઘણી બધી ક્રિએટિવ એક્ટિવિટી અમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી, જેમાં સ્ટેજ ડિઝાઇનિંગ આવે કે અમારા આમંત્રણ કાર્ડની ડિઝાઇન આવે, બધું હું કરતો હોઉં છું. મને ક્રિએટિવિટી એવી રીતે આકર્ષે છે. કોમન ફેક્ટર છે આ બધાનો, એ મને લાગે છે સર્જનાત્મકતા પ્રત્યેનો મારો જે અભિગમ છે.
અને શોભેન શ્યામલ પાછો હ્યુમર પણ બહુ.
હા જી, હું પૂછવાની જ હતી.
આઈ થિંક ગુજરાતીમાં આવું ગદ્ય પદ્ય અને બધી જ રીતનું, અને જે સટલ કરવા પડે એવું
નહીં. હા એકદમ,
શ્યામલની બહુ વિશેષતા.
બિલકુલ, અને હાસ્ય વિશે હું વાતચીત કરવાની જ હતી. આપણે વાતચીતનો દોર ચાલુ રાખીએ. પહેલા હું ઝડપથી આ તરફ વળી લઉં અને પછી વાતચીતનો દોર આપણે આગળ ચલાવશું.
શોભા જોશી સાથે વીકેન્ડ ગુજરાતી ઉત્સવ. This is Sabris Radio.
There's cracking Easter deals now on at Matalan. Save up to 30% of ladies' men.
યુકેના સમય મુજબ અત્યારે સમય થવા આવ્યો છે બરાબર 2:36.
Hi, I'm Sachin Sanghvi from Sachin Jagar Musical Duo and you are listening to Shobha Joshi on Gujarati Sabras.
Weekend Gujarati Utsav with Shobha Joshi.
ઉત્સવના રવિવારના કાર્યક્રમમાં આપ દરેકનું ફરીથી હાર્દિક સ્વાગત. અને અત્યારે વાતચીત થઈ રહી છે મ્યુઝિકલ ડ્યુઓ, એ જાણીતા માનીતા અને ગુજરાતી સંગીતમાં જેમણે સદાબહાર ચળકતા સિતારાઓની જેમ પોતાનું નામ અચળ અમર કરી દીધું છે એવા બંને ભાઈઓ શ્યામલ તથા સૌમિલ મુનશી, જેમણે ગુજરાતી સંગીતને એક ધરખમ ભેટ આપી છે. તેમના યોગદાનને કેમ ભૂલી શકાય. તેમણે જે કાર્ય કર્યું છે તેના માટે એવોર્ડની તો કોઈ ગણના જ નથી. ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત અને એવા અનેક ઇનામ અકરામો તેમને પ્રાપ્ત થયા છે. એવા બંને ભાઈઓ તેમની વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી અને આપણી સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે. તો ફરીથી આપણે તેમની સાથે જોડાઈએ. શ્યામલભાઈ, સૌમિલભાઈ, વાતચીત આપણે કરી રહ્યા હતા આપની ક્રિએટિવિટીના બારામાં, અને સૌમિલભાઈ આપે કહ્યું કે શ્યામલજી ખૂબ જ સુંદર એવા હાસ્ય રચિત સટલ હાસ્યવાળા ગીતોની રચના કરતા હોય છે. આ જે હાસ્ય આવે છે એનાથી ગીતોમાં કઈ રીતે ફેરફારો થાય છે?
છે ને, હું એવી એક રેન્જ ગણું છું. હું અભિવ્યક્તિને કોઈ પણ ફોર્મમાં તમે રજૂ કરો એ અભિવ્યક્તિ જ છે. એટલે મને એવું કોઈ કોઈ કાવ્યના પ્રકાર, ગંભીર કાવ્ય અને ગઝલ ને એવા જે પ્રકારો પ્રત્યે કોઈ જાતનો છોછ કે વળગણ મેં રાખ્યું નથી. મને જે ક્ષણે જે મૂડ આવે અને મારી અભિવ્યક્તિ જે પડખું ફેરવે એવું કરવા માટે તૈયાર હોઉં છું. કારણ કે હું ઘણી વાર કહું છું કે આપણે જયારે નાનપણમાં એક ચિત્ર દોરતા હતા, અસ્તી બીબી રોતી બીબી,
જી જી,
તમને યાદ હશે. ચહેરો એવો હોય કે સુધી તમે જુઓ તો એ રડતો લાગે, પછી એને ઉલટાવીને તમે જુઓ ને તો એ ચહેરો તમને
હસતો લાગે.
એટલે હું કહું છું કે હસે બીજું કઈ નથી, ગંભીરતાને ઉલટાવીને જોવાની એક પ્રક્રિયા.
બિલકુલ, બહુ સાચી.
વેદના અને વિનોદ બંનેના જે વ્યંજનો સરખા છે ને, ખાલી આમ થોડુંક જ ફેર છે.
બિલકુલ,
એટલે એ હેન્ડ ઇન હેન્ડ, એ હાથમાં હાથ રાખીને ચાલે છે. ઘણી વાર હું એવું હાસ્ય સર્જતો હોઉં છું કે એમાંથી તમે સિરિયસલી તમે જો હાસ્ય બંધ થઈ જાય અને વિચારો તો એમાંથી એક ગંભીર બાબત પણ એક ઉગી નીકળતી.
જી જી બિલકુલ,
એટલે એ બંને પાસ પાસે છે. એટલે પણ વાત એ મજાની વાત એ છે કે બધા પ્રકારની અભિવ્યક્તિ, જાય ગંભીર હોય, હળવી હોય કે હાસ્યજનક હોય, એ શ્રોતાઓને એક સરખી અસર કરે છે જ્યારે એ શ્રોતાઓ જયારે સાંભળવા આવતા હોય.
બિલકુલ બિલકુલ.
પણ મેં જોયું છે કે હળવી રજૂઆત એમાં શ્રોતા જે મનોરંજન જે થતું હોય છે હળવાશથી, એ શ્રોતાઓને એમાં વધારે મજા આવે છે, વધારે શ્રોતા જોડાય છે. એનો અર્થ એવો નથી કે એ હલકી વસ્તુ થઈ.
ના ના જી,
હા. એટલે એનું હ્યુમરમાં પણ એટલી જ ગંભીરતા હોય છે જેટલી ગંભીર કાવ્યોમાં છે. કદાચ ઘણી વાર એનાથી બી વધારે જોરદાર હાસ્ય હોય શકે.
બિલકુલ,
એટલે હું પહેલેથી મેં એવો કોઈ મને કોઈ એમાં ફેર દેખાયો નથી, એટલે હું મને જે મન ફાવે, જે મૂડ હોય, જે પર્પઝ હોય,
જે
રીતે હું એ ભાવ રાખીને રચનાઓ કરતો.
બિલકુલ બિલકુલ. હવે આપ બંને ભાઈઓએ અલગ અલગ પ્રકારના સંગીતનું કેળાણ કર્યું છે, સુગમ સંગીત તો છે જ, પણ તે સાથે આપે કહ્યું કે બાળકો માટેની રચનાઓ આપે તે બનાવી. અને અહીંયા સબરસ રેડિયો પર મારા કાર્યક્રમમાં દર મહિનાનો બીજો રવિવાર એવો હોય છે કે જેમાં હું બાલમંચ સજાવું છું અને આપના ગીતો અચૂક વાગતા હોય છે અહીંયાના યુકેના બાળકો માટે. તો આ જે પરિકલ્પના હતી, અદભુત હતી, એનાથી આગળ વધીને એવું કંઈ કાર્યક્ષેત્ર ખરું આપ કંઈ અલગ વિચારી રહ્યા છો જેનાથી આવનારી પેઢીને આપણી ગુજરાતી ભાષામાં વધારે રસ પડે, એમને કંઈક વધારે આગળ કરવાની વૃત્તિ થાય, એવા કોઈ નવા પ્રયત્નો આપના નવા પ્રોજેક્ટ્સ?
હા, અમે યુથને કનેક્ટ કરવા માંગીએ છીએ, એટલા માટે અમે હમણાં ગયા વર્ષથી એક ટ્રાન્સફ્યુઝન કરીને એક બેન્ડ ફોર્મ કર્યું છે, બેન્ડ વિધાઉટ બેરિયર.
જી જી.
અને એમાં બધા જ પ્રકારના ગીતો આવે અને ખાસ તો ડાન્સ કરી શકે એવા થોડા સેગમેન્ટ બનાવ્યા છે.
જી જી.
કે જેને સાંભળવું હોય સાંભળી શકે, જેને ડાન્સ કરવો એવા 20-20 મિનિટના ચંગ બનાવ્યા છે.
જી.
અને એમાં જે કઈ ગુજરાતી રચનાઓ છે એ શ્યામલે લખી છે.
જી.
અને એ જસ્ટ ટુ એટ્રેક્ટ યુથ અને યુથને કનેક્ટ કરવા માટે.
બિલકુલ.
કારણ કે એને પેલા અઘરી અઘરી કવિતાઓ મેં હજી સાંભળ્યું જ નથી, પહેલા તો એ આ તરફ જોતું થાય, એનું મોં ફેરવે, કારણ કે સાવ ઊંધા છે.
જી.
બંને પીઠ છે તો એ લોકો પહેલા તો આપણી સામું જુએ.
બિલકુલ.
હેતુથી શ્યામલ એના વિશે થોડીક આગળ વાત કરે.
જી જી.
કારણ કે અત્યારનું મોટામાં મોટું જે પડકાર છે ને એ યુથને ગુજરાતી ભાષા તરફ વાળવાનો.
બિલકુલ. જી.
અને હું એમાં એમનો બિલકુલ ફોલ્ટ નથી જોતો.
જી.
કારણ કે અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે, જે વાતાવરણમાં એ લોકો ઉછરી રહ્યા છે,
જી,
એમાં એ લોકો ગુજરાતી ભાષા પ્રત્યે એમને કોઈ એવું નથી કે આ ભાષા એમને નથી સાંભળવી કે નથી પડવું.
જી.
પણ એ ગુજરાતી ભાષા તરફ જયારે એક્સપોઝ થાય છે ત્યારે એક ડિસ્કમ્ફર્ટ અનુભવે.
જી જી.
કારણ કે એ કમ્ફર્ટ અનુભવ એવી ચીજ આપણે કદાચ આપી નથી, આપતા નથી.
જી.
એટલે પહેલા તો મેં એવું વિચાર્યું કે લેટ અસ ટ્રાય, પહેલા આપણા તરફથી એ પ્રયત્ન થાય.
બિલકુલ.
તો એનું કઈ પરિણામ દેખાય, આપણે એમને પહેલા કમ્ફર્ટ ઝોનમાં લઈ આવવા પડે.
જી જી.
એટલે એ પ્રકારની રચનાઓ કરી છે, એમાં થોડા હિપ હોપ, રેપ અને એવા સબ્જેક્ટ કે જે એમને રોજિંદા જીવનમાં એમના ઇમોશનને ટચ કરતા
હોય, રિધમેટિક હોય. અત્યારનો સાઉન્ડ,
એક નાનકડું એક રેપ મેં લખ્યું છે.
જી જી.
એ બધા અહીંયા બધા યંગસ્ટર્સ ને બહુ જ ગમે.
જી જી. અમે પણ સાંભળવાની ઈચ્છા છે.
એક છોકરા ને એક છોકરી ગમે, બમરાની જેમ એની ફરતે બમે, આખા તો અમે વસ એનો ચહેરો રમે, આગ લાગે દિલ માં તો કેમ ના શમે, એવું જયારે થાય ન કશું સમજાય, ન પૂછાય હું હાઉ વેન વોટ વેર વાય, ત્યારે એને કહેવાય છે પ્રેમ. શું કહો છો? હે, શું કહો છો?
બિલકુલ, બહુ સુંદર. અને આપનું એક ગીત જે છે એ અમે ઘણી વખત વારંવાર રજૂ કરીએ છીએ, જીવન ઉત્સવ છે. ખૂબ જ મજા આવે છે, એક જાતની નવી તાજગીનો અનુભવ થતો હોય છે.
નવો સાઉન્ડ. અમે અત્યારના બાળકોને, અત્યારના યુથને માટે એક નવી પેટર્ન, સાઉન્ડ, શબ્દો, એમાં ભાષાનું મહત્વ ના હોય. શ્યામલ અંગ્રેજી શબ્દો, હિન્દી શબ્દો પણ છૂટથી,
એટલે અમે આ ટ્રાન્સફ્યુઝનનો કન્સેપ્ટ કર્યો ને, બેન્ડ વિધાઉટ બેરિયર. કોઈ બેરિયર જ નથી.
બિલકુલ.
કે મ્યુઝિકનું કે
બિલકુલ
વર્લ્ડ બીટ આખી એમાં જોડાય.
જી જી.
એટલે બધા જ જગતનું સમગ્ર મ્યુઝિક એક જ છે.
બિલકુલ. અને સંગીત એક એવું માધ્યમ છે કે જે દરેક દિલોને જોડે છે, ભલે આપને ભાષા ના આવડતી હોય પણ એ સંગીતના બીટ્સ હોય એને પકડીને પણ આપણે ઝૂમી જઈએ છીએ.
અને શોભાબેન, મને બીજો વિચાર આવે કે આપણા છોકરાઓ જો બીજી પરપ્રાંત ના ધારે કે પંજાબી સોંગ કે સાઉથ ઇન્ડિયન સોંગ સાંભળીને નાચી શકતા હોય, એમની પોતાની માતૃભાષામાં એ કેમ નાચે?
બિલકુલ.
નાચે.
જી.
એટલે લોજિક થી અમે વિચાર્યું કે આપણે ગુજરાતીમાં એવા ગીતો તૈયાર કરીએ કે જેને પેરેલલ હોય.
જી.
અને હમણાં મેં એવું બીજું ગીત લખ્યું, તો એમાં બધા શબ્દો આવે, અંગ્રેજી પણ આવે અને એ બી પ્રાસ થાય.
જી.
એક દિવસ યંગ થઈ ગઈ પાડોશીની છોકરી.
અરે વાહ.
એક દિવસ યંગ થઈ ગઈ પાડોશીની છોકરી, મેગ્નેટિક તરંગ થઈ ગઈ પાડોશીની છોકરી. એટલે આખું આવું એક આ મૂળનું ગીત, પણ એમાં કાવ્ય તત્વ પણ જળવાય.
જી જી. બિલકુલ.
એક સરળતા, એક કમ્ફર્ટ.
જી.
એ લોકોને સમજાય, મજા આવે એવી એક એમના તરફની અમારી.
અને અમે આ જે કઈ વાત કરીને જે કઈ અમારા પરફોર્મન્સીસ એવું એવું લઈને હવે અમે એક નજીકના ભવિષ્યમાં બે દિવસ ની એક કોન્સર્ટ ડિઝાઇન કરી રહ્યા છે. અમારી ઈચ્છા ગુજરાત ગુજરાત બહાર પરદેશમાં.
અરે વાહ.
વી હેવ નેમ્ડ ઇટ મોજ યાત્રા.
અરે વાહ, મોજ યાત્રા. વાહ,
ઇટ્સ અ મોજ યાત્રા. ઇટ્સ અ મ્યુઝિકલ મુસાફરી છે આખી.
જી જી જી, મોજ મસ્તી ની.
મોજ
બિલકુલ
બિલકુલ મ્યુઝિકલ મુસાફરી.
જી,
એમાં બધી જ અમે કન્ટેન્ટ ને આવરી લીધી છે.
જી,
અને એના જુદા જુદા સેગમેન્ટ થી વી આર ગોઈંગ ટુ લોન્ચ.
બિલકુલ. અને આપ જે કાર્ય કરી રહ્યા છો એ સંગીતને આપણા બાળકો સુધી, નવા જનરેશન સુધી લોકભોગ્ય બનાવવાનો આપનો જે પ્રયાસ છે ખરેખર અદભુત છે શ્યામલભાઈ સોમલભાઈ, ખરેખર. અને આપ ઘણા બધા નવા કલાકારોને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છો, ખાસ તો જે જ્યારે આપે હસ્તાક્ષર નામનું આલ્બમ બનાવ્યું ત્યારે આપે સૌથી પ્રથમ વખત શંકર મહાદેવનને લીધા, હું માનું છું ત્યાં સુધી
શ્રેયા ઘોષાલ
પહેલું ગુજરાતી ગીત આપને માટે ગાયું. જી, તો આ બધા જે કલાકારો છે જેઓ બોલીવુડમાં તો બહુ જ મોટા અગ્રગણ્ય નામો છે, એમની સાથે કામ કરવું એવો અનુભવ કેવો રહ્યો? ઉદિત નારાયણ છે, સાધના સરગમ, રૂપકુમાર રાઠોડ વગેરે જે કલાકારો જેમણે ઓલરેડી પોતાનું બહુ જ મોટું નામ છે, એમને ગુજરાતી સંગીતમાં આવવા માટે મનાવવા, તેઓ આવા ગીતો ગાય એ માટે આપે જે પ્રયત્નો કર્યા ખરેખર ઉમદા છે, પણ એ અનુભવ કેવો રહ્યો આપનો?
ખૂબ સુંદર. અને એકચ્યુઅલી છે ને, એ લોકો પહેલા એ લોકો અમારા કામથી પરિચિત હતા.
જી જી,
કલ્યાણજીભાઈ, જગજીતજી, અનુપજી,
જી
પ્યારેભાઈ, ભૂપિન્દરસિંહ, મિતાલીસિંહ, સાધનાજી, આ બધા અમને અમારી બેઠકોમાં, એમને અમને મુંબઈમાં અમારા કાર્યક્રમોમાં આવતા એમને સાંભળ્યા હતા. એટલે એ અમે જયારે એમને એપ્રોચ કર્યો તો દે વર રેડી. એકચ્યુઅલી અમારા ખૂબ કોઈ પણ એમણે આનાકાની કરી નહીં. અને એ લોકો ઇવન જગજીતસિંહજીને, એટલે જગજીતજીને, જગજીતજીને અમે મળવા ગયા અને કહ્યું કે તમારે એનું ટાઇટલ ગાવાનું છે.
જી,
તો એમણે કોઈ પણ જાતના હિચકિચાટ વગર તૈયાર થઈ ગયા. એટલે એ તો પહેલી ઈશ્વરની કૃપા અને ખરેખર અમારા માટે બહુ આદરની અને ગૌરવની વાત.
પણ એ અનુભવ બહુ એટલો બધો ઉત્તમ રહ્યો, કારણ કે ઉત્તમ કલાકારો સાથે તમે કામ કરો.
જી જી.
અને એમનું જે પ્રોફેશનાલિઝમ હોય, એ કયું કાર્યક્રમ, કેવો આ ગીત કયા ભાષાનું છે, કેટલું મોટું છે, કેટલું નાનું છે, એ રીતે જે નથી જોતા.
જી બિલકુલ.
પણ એ ગીતને એક ઉત્તમ ગીત કઈ રીતે બનાવાય, એટલું જ એમનું ફોકસ હોય છે. અને એ લોકો એટલા બધા ઇન્વોલ્વ થાય એના ઉચ્ચારણમાં, ભાષા, એનો મિનિંગ શું, એમાં એક્સપ્રેશન શું આપવાના.
અને કવિતા કૃષ્ણમૂર્તિજીએ તો એકવાર ગીત ગાઈ લીધું ને ત્યારબાદ કહે છે કે આ ગીત મારે મોઢે ગાવું છે.
અરે વાહ.
તમે નહીં માનો, 15 દિવસ પછી એ ઓ મારા મન ઉપરના માળી જે ગીત એમણે ગાયું છે શુક્લની સીડીમાં, તો આટલી બધી એમની તૈયારી ને આ પ્રોફેશનલિઝમ
ફરીથી ગાયું એમણે, સુંદર રીતે. અને ઇવન બીજી વાત કે કલાકારો ઉપરાંત જે વાદ્યકારો આમાં ઇન્વોલ્વ થયા, એમાં અમે નક્કી કર્યું કે બને એટલા એનેલોગ, એટલે જે ઓરિજિનલ વાજિંત્રો જે વગાડતા હોય, નોટ ડિજિટલ. હસ્તાક્ષરમાં અમે જે કોઈ વાદ્યકારોને બોલાવ્યા, બધા એકદમ ટોપ નોચ મ્યુઝિશિયન આવ્યા હતા. દિલાદ્રી કુમાર, રોનુ મજુમદાર, અને એનેટ પિન્ટો જે આરડી બર્મન સાથે આપ્યા છે, મનોહરિદાએ બધા બ્રાસ સેક્શન ને બધું વગાડ્યું છે. ઓલ ટોપ મ્યુઝિશિયન્સ એ લોકોએ આવીને એમની વાદ્ય સંગત કરી છે. એટલે એ બી એક અમારા માટે બહુ જ યાદગાર અને બહુ મજાની વાત.
વાહ વાહ. અને
અમલ કહે છે એમ, અતુલ રાણીંગા અને આ બધા જ એકદમ એટલી બધી મજા આવી, શીખવાનું પણ મળ્યું.
બિલકુલ.
એનો અપ્રોચ, એ લોકોનો અભિગમ.
જી જી. અને સમય તો આપણી પાસે મર્યાદિત હોય છે, ઘણી બધી વાતો કરવાની છે, પણ એક વાત આપને પાસેથી ખાસ જાણવી છે કે આપણા શ્રોતા ભાઈઓ અને બહેનો અત્યારે આપણને વિશ્વભરમાં સાંભળી રહ્યા છે, ઘણા બધા નવા કલાકારો હશે જેઓ આ રીતે સંગીત ક્ષેત્રમાં આવવાની ઈચ્છા કરતા હશે, એમને માટે આપ શું કહેશો કે એમણે જો આ ક્ષેત્રમાં આવવું હોય તો એમની કઈ તૈયારીઓ હોવી જોઈએ, એમણે શું કરવું જોઈએ જેથી એમને ગાઈડન્સ પણ મળે, એમને કઈ
સારું? પહેલા શાંતિથી વિચારવું જોઈએ કે સંગીત માટે જે બે જરૂરી બાબતો છે, સુર અને તાલ.
જી જી.
એ શક્તિઓ ઈશ્વરે તમને આપી છે કે નહીં, એ આપી હોય તો એ બહુ મોટી ગ્રેસ છે, એ ના આપી હોય તો સંગીત ખાલી સાંભળી શકો તમે, ગાઈ ના શકો.
જી બિલકુલ બિલકુલ.
સૂર ને તાલ જો તમને મળ્યા તો ઈશ્વરનો તમારે એટલો બધો આભાર માનવો
જોઈએ.
અને પછી આ એક શક્તિને તમે જો પારખી લો તમારામાં કે આ છે શક્તિ, તો પછી પહેલી મેં હમણાં જ એક કાર્યક્રમમાં પાંચ શબ્દો આપ્યા હતા, એ પાંચ શબ્દો ગુજરાતી એવા છે કે જે ત ઉપરથી પૂરા થાય.
જી
હા. એક છે તમારી નિસ્બત, પ્રવૃત્તિ સાથે તમારી કન્સર્ન હોય.
બિલકુલ બિલકુલ.
એક તમારી દાનત.
જી બિલકુલ.
પછી એક તમારી આવડત.
હા હા. જી
આવડત તમને ખબર પડતી જાય.
બિલકુલ બિલકુલ.
પછી તમારી મહેનત અને પછી તમારી હિંમત.
વાહ. જી
આ પાંચ શબ્દોને તમારે અંદર તમારી રોજિંદી પ્રવૃત્તિમાં તમારે એને ઉતારી દેવા પડે.
જી.
અને તમારે તમારી જાતની સાથે જ કોમ્પીટ કરવાનું, તમારે કોઈ બીજો હરીફ નથી, તમે તમારા તમારા હરીફ છો. કાલે તમે જે હતા એ તમારે રહેવાનું નથી, આગળ વધવાનું.
બિલકુલ.
અને હંમેશા નવું નવું રોજે રોજ શીખવાનું છે.
જી જી.
અમે પણ આ ક્ષણે હજી શીખી જ રહ્યા છે.
જી જી.
અને કલાકાર ક્યારેક સંપૂર્ણ
હોતો નથી.
રિયાઝ, રોજ રિયાઝ અને ઓપન ઓપન માઇન્ડેડનેસ, કન્ઝર્વેટિઝમ, કે દરેક સંગીત ઉત્તમ છે.
જી.
દુનિયાના બધા સંગીતને સાંભળવું જોઈએ, સરખા ગણવા જોઈએ.
જી.
અને એ જે ઇન્ક્વિઝિટિવનેસ છે કે શું છે આ વસ્તુ કે જે આત્માને સ્પર્શે છે, જે ધ્યાનમાં ઉતરી જાય છે, એવું કયું એલિમેન્ટ સંગીતનું છે, એને મેળવવા માટેનો એક સતત
પ્રયત્ન થવો જોઈએ,
રાખવો
જોઈએ. બિલકુલ બિલકુલ. અને બહુ મોટી વાત છે, કારણ કે આજનો જે જમાનો છે, હરણફાળ બધાને ભરવી છે, અને એક પ્રકારની કહી શકાય કે કોમ્પિટિટિવનેસ એટલી બધી આવી જાય છે જેમાં મૂળ સત્વ ભૂલાઈ જતું હોય, અને પછી કદાચ વ્યક્તિ આગળ નીકળી જાય પણ પછી થોડા વર્ષો બાદ એ ફેંકાઈ જતો હોય છે. અને એટલા માટે જે સત્વ હોય એ બહુ જરૂરી છે, અને સાચવી રાખવું પણ એટલું જ જરૂરી છે. તો આપ જે આ સંગીત કાર્ય કરી રહ્યા છો, આપે સમાજને પણ ઘણું બધું આપ્યું છે સંગીત દ્વારા, અને સ્વર સેતુ વિશે આપણે જો ટૂંકાણમાં વાત કરીએ તો આ જે કોન્સેપ્ટ હતો એની શરૂઆત ક્યાંથી થઈ?
સ્વર સેતુ અમે લોકો કાર્યક્રમો કરતા ને પહેલા, ત્યારે કોઈક એની માટેના સ્પોન્સર્સ હોય અથવા એનું ટિકિટ શો કરવાનો હોય, આ બધી જે આખું ગાવાનું રિહર્સલ એમાં વળી પાછું આ બધું પણ ઉમેરાયું. પછી અમને થયું કે એક એવી પ્રવૃત્તિ હોવી જોઈએ જે ગૌરવપૂર્ણ હોય, દર વખતે ક્યાં સ્પોન્સર્સ ને કહેવાનું નથી કહેવાનું, અને એને માટેના શ્રોતાઓ તો તૈયાર જ હોય છે. તો અમે લોકોએ એવું એક કલારસિક શ્રોતાઓનું વર્તુળ કર્યું. પહેલા 250 જ મેમ્બર હતા, તો પહેલા થયું બધાને પૈસા પાછા આપી દઈએ, હોલની કેપેસિટી 7.5-7.5. પછી એવું અમને કહીએ કે તમે તમારા કાર્ડ અમે તમને ઘરે આપીશું, પણ તમે તમારા મિત્રને કે તમારા કુટુંબીજનને લઈ આવો, અને એના માટેના અમે તમને કોમ્પ્લિમેન્ટરી કાર્ડ આપી અમારી ઓફિસ થી આવીને લઈ જાઓ. એમ કરતા લોકો આવતા ગયા, પછી તો અમને પણ થયું કે આ તો જવાબદારી વાળી વસ્તુ થઈ. અમે એવું પીરસતા ગયા, એવરી ટાઈમ એક થીમ લઈને અને નાવીન્ય સભર, એમાં ક્રિએટિવિટી નો સંસ્પર્શ હોય, તો આ બધું ભેગું થયું. અને એમ કરતા ધીરે ધીરે સંખ્યા વધતી ગઈ. પહેલા બે ગ્રુપ હતા, પણ હવે આ બધા હોલના એની અવેલેબિલિટી, આર્ટિસ્ટોની અવેલેબિલિટી, એટલે હવે અમે રિસ્ટ્રિક્ટ કરીને એક જ ગ્રુપ રાખ્યું છે. અમદાવાદમાં અમે પરફોર્મ કરીએ.
વાહ વાહ.
અને 98 જેટલા થીમ કર્યા, એક પણ થીમ એમાં રિપીટ
નથી થઈ.
એ મંચ ઉપર એવું નથી કે એ આરતી શ્યામલ સૌમિલ માટે છે, બધા જ કલાકારો, બધા જ સંકલનકારો, અત્યાર સુધીમાં અમારી સાથે 450 કલાકારોએ એ મંચ શેર કર્યું છે, અને 45 જેટલા સંકલનકારો પણ આવી ગયા.
જી જી. એટલે એક્સપોઝર બધાને સારું મળે છે, અત્યંત સુંદર રીતે કાર્યક્રમ થતા રહે છે. જી જી. હવે એક છેલ્લી વાત, સમય તો એટલો બધો ભાગતો જાય છે ખરેખર, અને એમ થાય કે ઘણી બધી વાતો કરવાની છે, પણ પરિવારનો
10 વર્ષ પૂરા થયા ને, આ બધી પ્રવૃત્તિ લોકો સુધી પહોંચતી નથી, એટલે અમને થયું કે કલાકારોનું પોતાનું કોઈ સામાયિક મેગેઝીન હોવું
જોઈએ.
અમે છેલ્લા 10 વર્ષથી સ્વર સેતુ ન્યૂઝ ડાયજેસ્ટ,
અરે વાહ,
મેગેઝીન પણ અમે પ્રકાશિત કરીએ છીએ મંથલી, અને હવે જલ્દીથી અમે એને ઓનલાઈન પણ કરવાના છીએ.
અરે વાહ.
કલા સંગીત સાહિત્ય ને સ્પષ્ટી ઘણી બધી વાતો, બધા આર્ટિકલ્સ.
અરે વાહ, ખૂબ અદભુત.
અમારું એક નવું સાહસ,
તો એટલે માત્ર આપની જે આમ એમ કહી શકાય ને કે આપની જે કલા સૃષ્ટિ છે એ માત્ર સંગીત વાજિંત્રો સ્વર સુધી મર્યાદિત નથી, હવે એ લેખન પ્રવૃત્તિ સુધી પણ ખૂબ જ વિસ્તરી છે. અને એ ખરેખર અવભાગ્ય છે આપણા ગુજરાતી સમાજના કે આપ જેવા ધુરંધર જે મહારથીઓ છો એ આટલું સુંદર કાર્ય સમાજ માટે કરી રહ્યા છો. ખરેખર હેડ્સ ઓફ ટુ બોથ ઓફ યુ, ઘણું બધું આપ કરી રહ્યા છો અને અમને પણ એ વાતનો ગૌરવ છે અહીંયા યુકેની અંદર અને ગુજરાતની બહાર જે ડાયસ્પોરા ગુજરાતી સમાજ વસી રહ્યો છે એમને ઘણો એ વાતનું ગૌરવ છે કે આપણી માતૃભાષાને જાળવવાના ભરપૂર પ્રયત્નો થઈ રહ્યા છે. ભારતમાં આપ કરી રહ્યા છો, યુકેની અંદર અમે નમ્ર પ્રયત્ન અહીંયાથી કરતા રહીએ છીએ જેથી એક સ્વર સેતુ બંધાઈ રહે.
તમે પણ આટલું બધું સુંદર કામ વતનથી દૂર રહીને કરો છો, ભાવકોને વાચકોને બધાને જોડો છો, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન.
થેન્ક યુ સો મચ. અમે બસ પ્રયત્ન અમારો રહે છે અને આપ જેવા આપ જેવા સંગીતકારો જયારે સુંદર સંગીત પીરસો છો ત્યારે અમને એ વગાડવાની પણ એટલો જ આનંદ થાય છે, એટલી જ મજા આવે છે. અને અમે તો આશા રાખીએ કે આ જ રીતે સુંદર ઉત્તમોત્તમ સંગીત હજી પણ આપની પાસેથી અમને સતત મળતું રહે. અને એક છેલ્લો સવાલ, હવે ખરેખર છેલ્લો સવાલ, આપ દેશ વિદેશમાં ફર્યા છો, હવે પાછા યુકે આવવાના કોઈ ચાન્સીસ ખરા કે જેથી ફરીથી 2009 તો આપ આવ્યા હતા અને ત્યારે કદાચ ઘણાને એ ખ્યાલ ન હોય કારણ કે એ કાર્યક્રમ જે હતો એ 3 દિવસનો અહીંયા લેસ્ટરમાં હતો, પણ ત્યારબાદ એવા કોઈ અન્ય કાર્યક્રમો આપ કરી રહ્યા છો, વિદેશમાં જઈ રહ્યા છો?
ચોક્કસ, અમારો પ્રયત્ન છે. આ મોજ યાત્રા એક એવો કન્સેપ્ટ છે કે અમારે દેશ વિદેશમાં લઈ જવો છે અને એમાં બધું જ એટલે ગાગરમાં સાગર છે.
વાહ વાહ, ખુબ સરસ.
અને બધા ગુજરાતીઓ સુધી જે પહોંચાય મજા આવે. અને ડિઝાઇન જ એવી રીતે કર્યો છે, ઈશ્વરની ઈચ્છા છે તો ખૂબ વહેલા મળીશું.
ખૂબ ખૂબ.
બીજું, અમે જે પ્રવાસો કર્યા ને એ એટલા માટે યાદગાર રહ્યા છે કે બધા એમ કે ને કે શ્રોતાઓ સાંભળતા એવા કલાકારોની એવી ફરિયાદ હોય છે, પણ અમને તો આજ સુધી 40 વર્ષ થાય અમને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે શ્રોતાઓ સાંભળતા નથી. કારણ કે શ્રોતાઓ સાંભળવા જ આવે છે, એમની વૃત્તિ સાંભળવાની હોય છે, ઘરેથી આવે છે સાંભળવા.
બિલકુલ બિલકુલ.
એ શ્રોતાઓને શું સાંભળવું, એવી રીતે એમને
એમની નાડ પારખવી બહુ અગત્યની છે.
પણ આયોજકો અને યોજકો બહુ દુર્લભ હોય છે, અને એવું કંઈક થાય કે અમે જરૂર આવીશું, ઈચ્છા પણ છે અને ઘણું બધું છે અમારી પાસે કે અમારી ઈચ્છા પણ છે ગુજરાતીઓ.
બિલકુલ બિલકુલ. તો ભવિષ્યમાં જરૂર આપની સાથે મુલાકાત થાય એવું અમે પણ ઈચ્છીએ અને જયારે આપ આવો ત્યારે સબરસ રેડિયોની મુલાકાત લેવાનું બિલકુલ ચૂકશો નહીં. ખૂબ ખૂબ આભાર.
તમારા પ્લેટફોર્મ થકી અમે સૌ શ્રોતાઓનો અને ભાવકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને તમારો પણ ખૂબ ખૂબ આભાર.
ખૂબ ખૂબ આભાર આપ બંને ભાઈઓનો અને આભારી છું આપના સમય બદલ. ખૂબ આભાર. થેન્ક યુ.